બાઇબલ માંથી આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં ગણનાનું પુસ્તક તેનો 13મો અધ્યાય અને 1-3 કલમ. ગણનાનું પુસ્તક તેનો 13મો અધ્યાય અને 1-3 કલમ, પૃષ્ઠ નંબર 138 મારા બાઇબલ પ્રમાણે. અને યહોવાએ મૂસાને કહ્યું કે કનાન દેશ જે હું ઇસરાયલ પુત્રોને આપું છું તેની જાસૂસી કરવાને તું માણસોને મોકલ. તેઓના બાપોના સર્વ કુળમાંથી એક એક પુરુષને મોકલ, તે પ્રત્યેક તેઓ મધ્યે ઉપરી હોય. અને યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ પારાન અરણ્યથી તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇસરાયલ પુત્રોના મુખ્ય હતા. અને એ જ પ્રમાણે ગણનાનું પુસ્તક 32મો અધ્યાય 11-13 કલમ, 32મો અધ્યાય અને 11-13 કલમ. વીસ વર્ષના અને તે કરતા વધારે ઉંમરના જે માણસો મિસર દેશમાંથી નીકળી આવ્યા તેઓમાંનો કોઈ પણ જે દેશ વિશે મેં ઇબ્રાહીમ ઇસહાક ને યાકુબની આગળ સમ ખાધા તેને જોવા પામશે નહીં, કેમ કે તેઓ મારી પાછળ પૂરા મનથી ચાલ્યા નથી. ફક્ત કનીજી યફુનેહનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ તે દેશ જોશે, કેમ કે તેઓ યહોવાની પાછળ પૂરા મનથી ચાલ્યા છે. અને ઇસરાયલ ઉપર યહોવાનો કોપ સળગી ઉઠ્યો. તેણે 40 વર્ષ સુધી, એટલે જે પેઢીએ યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું હતું તે બધાનો નાશ થયો ત્યાં સુધી તેઓને અરણ્યમાં અહીં તહીં અથડાવ્યા. અને એ જ પ્રમાણે યહોશુઆનું પુસ્તક અને એનો 2 અધ્યાય અને 1-3 કલમ, યહોશુઆનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 1-3 કલમ. અને નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટીમમાંથી 2 માણસોને જાસૂસો તરીકે છુપી રીતે એમ કહીને મોકલ્યા કે તમે જઈને દેશની તથા યરેખોની બાતમી કાઢો. અને તેઓ જઈને રાહબ નામે એક કસબણને ઘેર ઉતર્યા. અને યરેખોના રાજાને ખબર પડી કે દેશની બાતમી કાઢવાને ઇસરાયલ પુત્રોમાંના માણસો આજ રાત્રે અહીં આવ્યા છે. અને યરેખોના રાજાએ રાહાબને કહેવડાવી મોકલ્યું કે જે માણસો તારે ત્યાં આવીને તારા ઘરમાં ઉતરેલા છે તેઓને બહાર કાઢ, કારણ કે તેઓ આખા દેશની બાતમી કાઢવાને આવ્યા છે. પ્રભુ બાપ તેના આ પવિત્ર વચનોને ખૂબ જ આશીર્વાદિત કરો. તો આપણે હમણાં જે શાસ્ત્ર વાંચન કર્યો એમાં જાસૂસી સંબંધે લખવામાં આવેલું છે ગણનાના પુસ્તકમાં અને યહોશુઆના પુસ્તકમાં. હવે ગણનાના પુસ્તકમાં જાસૂસીના સંબંધમાં જે ઘટના લખવામાં આવી છે તેમાં જાણે કે મૂસા જાસૂસોને મોકલે છે કે તેઓ જઈને કનાન દેશ સંબંધી બાતમી મેળવે. પ્રભુ દ્વારા મૂસાને ફરમાન કરવામાં આવ્યો અને મૂસાએ શું કર્યું, યાકૂબના 12 કુળો, દરેક કુળમાંથી એક એક મુખ્ય વ્યક્તિને તૈયાર કરીને એ રીતે 12 કુળો, એટલે 12 કુળોમાંથી 12 મુખ્ય વ્યક્તિઓને ઉભા કર્યા કે જેઓ જાય અને જે સુંદર દેશ પ્રભુ બાપ આ ઇસરાયલ પ્રજાને આપવા માંગતા હતા તે દેશમાં જાસૂસી કરે. હવે તમે ગણનાનું પુસ્તક 13 અને 14 જે જરા રાખજો હાથ પર નજરમાં દ્રષ્ટિમાં. હવે એમાં મેં કહ્યું એમ યાકૂબના 12 કુળમાંથી દરેકમાંથી એક એક વ્યક્તિને નિમવામાં આવી, પણ એ બધાને તમે અંદર આપેલું જ છે 13મા અધ્યાયના શરૂઆતના ભાગોમાં તમે જોઈ લેજો. પણ એમાંની 2 મુખ્ય વ્યક્તિ, એક વ્યક્તિ તે એફ્રાઇમના કુળનો નૂનમાં નૂનનો યહોશુઆ, અને યહુદાના કુળનો તે કાલેબ, આ બે જણને પણ પસંદ કરવામાં આવ્યા. એટલે ટોટલ 12 વ્યક્તિઓને જાસૂસી માટે મોકલવામાં આવી. અને એ જ રીતે યહોશુઆના પુસ્તકમાં લખવામાં આવ્યું છે એમ યરખોની જાસૂસી, યરખો એટલે કે જેને ખજુરીઓનું શહેર એમ ને, એ શહેરની જાસૂસી કરવાને માટે બે જુવાન માણસોને યહોશુઆ પ્રબોધકે મોકલ્યા અને તેમણે યરખો સંબંધમાં જાસૂસી કરી. 40 દિવસ સુધી મૂસાએ જે 12 માણસોને મોકલેલા એ માણસોએ જાસૂસી કરી અને પછી તેઓ પાછા આવ્યા અને મૂસાને કનાન દેશ જે પ્રભુ તેમને આપવા માંગે છે એ વિશેની બધી વાતો કરી. હવે યહોશુઆના પુસ્તકમાં જે રાહબ કસબની વાત લખવામાં આવી છે એમાં બે જાસૂસોને, જોકે નામ મને ખબર નથી, પરંતુ બે જુવાન માણસોને જાસૂસી કરવા માટે યહોશુઆ પ્રબોધકે મોકલ્યા. કેમ? કારણ કે મૂસાના મૃત્યુ પછીથી પ્રભુએ યહોશુઆ પ્રબોધકને નેતાગીરી સોંપી હતી અને એના નેતૃત્વ દ્વારા પ્રભુએ તેમના લોકોને કનાન દેશમાં પહોંચાડ્યા હતા. એટલે એ જ યહોશુઆ, અને એ જ યહોશુઆ અહીંયા આગળ આપણે ગણનામાં પણ જોઈએ છીએ. હવે આ જે 12 લોકો કનાન દેશની જાસૂસી કરવાને ગયા, એમને મૂસાએ કહ્યું તમે જઈને જુઓ એ લોકો કેવા છે, ત્યાંની જમીન કેવી છે, ત્યાં શું શું પાકે છે, નગરો મોટા છે કોટવાળા છે કે નહીં, કિલ્લાઓ છે કે કેમ, આ બધી નાની મોટી દરેક બાબતો તમે જુઓ, બારીકાઈથી તેનો અભ્યાસ કરો ને પછી જાણ કે તમે મને એની માહિતી આપો. એ બધું લખેલું જ છે, તમે જરા નજર રાખજો કે વસનારા લોકો બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણા, જે દેશમાં તેઓ વસે છે તે કેવો છે, સારો છે કે માઠો, અને તેઓના નગરોમાં વસે છે, છાવણીઓમાં કે કિલ્લાઓમાં ક્યાં વસે છે લોકો, અને જમીન કેવી છે, કસવાળી કે રસ વગરની, વૃક્ષો છે કે નહીં, ફળ ને બધી આ બધી માહિતી તમે લઈને આવો. ને એ લોકો 40 દિવસ બાદ માહિતી લઈને આવ્યા. હવે 12 મોકલેલા પણ એમાંથી બે જૂથમાં આ જાસૂસો અથવા તો આ વ્યક્તિઓ વહેંચી ગઈ. એક જૂથ બહુ નાનું હતું, એમાં ફક્ત નૂનો દીકરો યહોશુઆ અને કાલેબ બે જ જણ, અને બીજી બાજુએ 10 જણ. ફક્ત એ લોકો જે જાસૂસી કરવાને ગયા હતા એ સ્થળ તો એકનું એક જ હતું, કનાન દેશ. ત્યાં આગળ જાત જાતની જાતિઓ રહેતી હતી, એ બધા એ લોકો કેવા છે વગેરે બધું જાણવાનું હતું. પણ બેવ લોકો, બેવ જે જૂથ પડ્યા, એ લોકોએ જ્યારે મૂસાની પાસે આવીને વાત જણાવી ત્યારે એમાં મતભેદ પડી ગયા. યહોશુઆ અને કાલેબે આવીને મૂસાને કહ્યું કે એ તો સાચે જ પ્રભુએ જેમ સમ ખાધા હતા, પ્રભુએ જે કરાર કર્યો તે પ્રમાણે સાચે જ એ તો દૂધ મધની રેલમ છેલમ વાળો દેશ છે. અને જો કે છે કે અમે તાના દ્રાક્ષ લાવ્યા છે, તાના દાડમ લાવ્યા છે, અંજીર લાવ્યા છે, અને બહુ સુંદર રસાળ દેશ છે. અને એ વાત સાચી હતી. પ્રભુએ કહેલું કે હું તમને કનાન દેશમાં સ્થાપિત કરવા માંગુ છું, દૂધ ને મધની રેલમ છેલમ વાળો દેશ, સાચું હતું. પણ સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે ત્યાંના લોકો બહુ જોરાવર છે, ગદાવર છે, બહુ તાકાત વાળા એ લોકો છે. એ પણ એમણે વાત કહે. અનાકી પ્રજા બહુ જ પડછંદ કાયા વાળા એ લોકો હતા. અને પણ એ લોકોએ આ બે જણા સાચી વાત રજૂ કરી, ભાઈ આ રીતે છે. ત્યારે જે પેલા 10 જણા બીજા હતા જુદા જુદા પૂર્ણ, તમે જરા જોઈ લેજો નામ, એ લોકોએ આવીને એમ કહ્યું કે અત્યુત્તમ દેશ છે, દૂધ મધી રમછેલમ વાળો દેશ છે, પણ મોટો આ નડી ગયો, પણ ત્યાં જે લોકો વસે છે એ તો કે છે રાક્ષસ પુત્રો છે, રાક્ષસ થી જન્મેલા અનાકી પુત્રો. અને કે છે કે એ રાક્ષસી પુત્રો છે, એની આગળ આપણે કઈ વિશ્વાસ નથી, એ તો આપણને હાથમાં મસલી નાખે એવા છે, જેમ આપણે ચાચર કે મચ્છર હાથમાં મસલી નાખીએ અને અનાશ થાય એમ. અમે આપણે તો તીર જેવા છે ને, તો માણસને ખાઈ જનારો દેશ છે, એટલે આપણે તો ભૂક્કા ઉડાડી દે લોકો, ત્યાં આગળ જવા જેવું જ નથી. ને હમણાં તો કકડાટ શરૂ કર્યો, અને જે બધા ઇસ્રાયલ લોકો ભેગા થયા હતા એ લોકો તો ફોક મૂકીને રડવા માંડ્યા કે આ પ્રભુએ શું કર્યું, આ અમે ત્યાં મિસરમાં શું અમારું સારું હતું, તે અહીંયા આગળ પ્રભુ અમને દોરી લાવ્યો અને એમની તલવારથી અમારો બધાનો નાશ થઈ જશે, આવા દેશમાં ક્યાં પ્રભુ, એમણે કકડાટ શરૂ કરી દીધો. અને પ્રભુ કોપાયમાન થયા, અને એ કકડાટને કારણે પ્રભુએ એમનો નાશ કર્યો. પ્રભુએ એમની સાથે જે કરાર કરેલો એ કરાર તો યાદ કર્યો, એમને કનાન દેશમાં લઈ ગયો, પણ બહુ થોડાક લોકો તે કનાન દેશમાં જવાને પામ્યા અને મોટા ભાગના લોકો તે નાશ પામ્યા. હવે તમે અનાક્ય વિશેનો જરા વાંચવા જેવું છે, જયંતિભાઈ જરા વાંચો પુનઃનિયમનું પુસ્તક 9:1-3 જરા જુઓ. એ રાક્ષસી જેવા માણસો તો એમને શું લખવામાં આવ્યું છે, પુનઃનિયમનું પુસ્તક 9:1-3 ગયા. પણ એ મુખ્ય વસ્તુ ભૂલી ગયા કે પ્રભુ એમની સાથે છે, અને પ્રભુનો માઇટી હેન્ડ તે આ લોકોને હાંકી કાઢશે ભૂલી ગયા, અને રોક અકળ શરૂ કરી, અને એને કારણે મોટા ભાગના લોકો તે નાશ પામ્યા. જ્યારે લોકો મિસર દેશમાંથી નીકળેલા ઈસરાયલ લોકો, ત્યારે એના માટે એમ લખવામાં આવ્યું છે નિગમન 12:37 કલમ, અને ઈસરાયલ પુત્રો રામસેસથી સુખોત આવ્યા, તેઓ બાળકો સિવાય બાળકોની ગણતરી નહીં કરી, સુમારે 600,000 પાયદળ પુરુષો હતા, અને મિશ્રિત લોકોનો જથ્થો પણ તેમની સાથે ચાલતો હતો. હવે એટલે સ્ત્રીઓ બાળકો અને મિશ્રિત લોકો, બીજી પ્રજાઓ સાથે મિશ્રિત થયેલા એવા લોકો, બહુ મોટો જથ્થો. પણ જ્યારે એ પ્રભુનો તિરસ્કાર કર્યો ત્યારે પ્રભુએ મોટા ભાગના લોકોને મારી નાખ્યા, મોટા ભાગના લોકો અરણ્યમાં જ જ્યાં કે મરી ગયા. અને એ રીતે પ્રભુએ ફક્ત કાલેબને, યહોશુઆને, જે સંપૂર્ણ રીતે પ્રભુના માર્ગમાં ચાલ્યા, પ્રભુની આજ્ઞા પાળી, એ લોકોને પ્રભુએ અને એમના સંતાનોને અને 20 વર્ષથી ઉપરના જેઓ લડવાયા તે બધાને મારી નાખ્યા. એટલે ઘણી બધી ભાગ, ઘણી બધી સંખ્યામાં લોકો નાશ પામ્યા, બહુ જ ઓછા લોકો તે કનાન દેશ જોવાને ભાગ્યશાળી બન્યા હતા. હવે યહોશુઆના પુસ્તકના 2 અધ્યાયમાં જે 2 જાસૂસો મોકલવામાં આવેલા, અને એ જાસૂસો ને રાહબ કસ્પણે એમના ઘેર ઉતારો આપ્યો, સંતાળી રાખ્યા, અને જ્યારે રાજાને ખબર પડી કે જાસૂસી કરવા માટે ઈસરાયલમાંથી માણસો આવે છે, ત્યારે રાહબને એને કહેવડ્યો તે માણસોને બહાર કાઢ. ત્યારે એણે શું કર્યું, એણે તો એ માણસોને પોતાના ઘરના ધાબામાં કંઈક સરાઠણનો ઢગલો પડેલો, પોળાનો ઢગલો પડેલો સંતાડી રાખ્યા. અને ત્યાર પછીથી રાત્રિ પડી ત્યારે એમને બહાર મોકલી દીધા. પણ રાજાને એને એમ કહ્યું કે હા, બે માણસો આવેલા ખરા, હું તો એમને ઓળખતી નથી, પણ આવીને મને પૂછપરછ કરવા માંડ્યા. અને પછી કે છે કે લગભગ અંધારું થવા આવ્યું એટલે કે છે કે યારે ખરો મોટો કોટ હશે અને કોટને પાસે મોટો દરવાજો હશે, બંધ કરી દેવામાં આવે. આજે એવું હોય છે કોઈ કોઈ જગ્યાએ મોટો દરવાજો હોય ગામની ભાગોળેની, દરવાજો બંધ થઈ જાય એટલે ગામનું રક્ષણ થાય, તો એ દરવાજો બંધ કરી દેવાની તૈયારી. તો અમે લોકો તો નીકળી ગયા બહાર કે છે, અને રસ્તે આગળ વધી ગયા કે છે. એટલે કે છે કે હું એ વિશે વધારે જાણતી નથી, તમે કે છે માણસો જલ્દી મોકલો કે એમને પકડી પાડને. માણસો મોકલ્યા રાજાએ, ચાલતા ચાલ ખાસે યર્દનના આરા સુધી, એટલે ખાસે આગળ ગયા, અંધારું થઈ ગયું. પણ એ માણસો પાછા, એ માણસો એમને મળ્યા નહીં, એટલે નિરાશ થઈને પાછા રાજાને કહ્યું કોઈ માણસો જોવામાં આવ્યા નથી. પરંતુ વાસ્તવમાં શું કરેલું, રાપ કાસ્બણે એમને સંતાડી રાખ્યા. જયારે લાગ મળ્યો રાત્રે, ત્યારે એને પોતાની બારીથી દોરડા વડે મને બાંધીને મને નીચે ઉતારી નાખ્યા. અને એનું ઘર તો બરાબર કોર્ટની પાસે હતું, અને એ લોકોને નીચે ઉતરીને કોર્ટની પાસે એમને ઉતારી નાખ્યા. તે બહાર નીકળી ગયા. અને પછી એમને એમ કહ્યું તમે ઝડપથી નાસી જાઓ, અને જો નજીકમાં ડુંગરો છે, પર્વતો છે, ત્યાં જઈને ભરાઈ જાઓ, અને બે ત્રણ દિવસ સુધી ત્યાં જ રહો કે જેથી રાજા તમને શોધે તો તમે મળો નહીં. આવી યોજના કરી. અને પછી એ પ્રમાણે જ બન્યું. એ લોકો સંતાઈ ગયા. કોઈ જગાએ રાજાના માણસો જોયા, કદાચ બીજે દિવસે સવારે તપાસ કરવા ગયા છે, પણ કોઈ બાતમી મળી નહીં. અને આ લોકો સહી સલામત યશવાની પાસે પહોંચી ગયા અને યરોખાની બાતમી આપી. અને પછી આપણે જાણીએ છીએ કે યરોખાને ફરતે આ લશ્કર ગોઠવાઈ ગયું ઇસરાયલનું. અને પછીથી રોજ એક એક વાર પ્રદક્ષિણા કોટને ફરતે કરવા માંડ્યા. સાતમા દિવસે સાત વાર પ્રદક્ષિણા કરી. અને પછીથી એમણે રણસિંગડા વગાડ્યા, દરેક યાજકોને આગળ રાખવા માંડ્યા. એમણે રણસિંગડા વગાડ્યા. અને પછી વ્યવસ્થા પ્રબોધકે કહ્યું કે જયારે હું કોઈ હોકારો કરતા તમે હોકારો કરજો પ્રભુના નામથી, આપણો વિજય છે કે છે. અને બધા એક સમટો હોકાર કર્યો. એટલો મોટો અવાજ થયો કે કોટ એમનો એમ તૂટી ગયો. એ લોકો અંદર બેસી ગયા, બધા એનો નાશ કરી દીધો અને બધું લૂંટી લીધું અને આ બધું કર્યું. પણ એ પહેલા રાહાબને પેલા બે જાસૂસો જે આવેલા એ લોકોની જોડે વાતચીત થયેલી કે જો અમે તમને રક્ષણ આપીએ છીએ. રાહાબેન કે છે અમે તમને રક્ષણ આપીએ છીએ, પણ તમે મને યાદ રાખજો, મને ને મારા કુટુંબને, મારા સગાઓને, મારા ઘરનાને, બધાને તમે મને આપણે યાદ રાખજો. જયારે તમે યરખોનનો કબજો લો ત્યારે તમે અમને મારી ના નાખશો, અમને જીવતા રાખજો. ત્યારે એમણે ચોક્કસ કે છે કે જે કોઈ તારા ઘરમાં રહ્યું હશે એ ચોક્કસ નહીં મરે કે છે, પણ જો બહાર નીકળ્યું હશે તમને ખબર ના પડે તો એ માણસ એ વ્યક્તિ મરી જશે. તો કહે છે કે શું કરીએ? તો કહે છે કે જો તું એક કામ કર, કે છે કિમજી રંગની દોરી, લાલ લોહીના રક્તની બોળેલી એવી એક દોરડી તો પેલી બારીએ લટકાય, બારીએ બાંધી દે કે જ્યાંથી તે અમને દોરડા વડે નીચે ઉતારી દીધેલા. એટલે જયારે અમારા માણસો આવ્યા ત્યારે અમે એમને સૂચના આપીશું કે જે જગ્યાએ બારી, જે બારીએ એ દોરડી લટકતી હોય એ ઘરની તમારે અડવું નહીં, એ ઘરનો તમારે નાશ કરવો નહીં. અને એ જ પ્રમાણે બન્યું. પ્રભુ એરેખો ઇસરાયલ પ્રજાને સોંપી દીધું અને કાળો કેર વર્તાઈ ગયો ત્યાં આગળ, લોકોને મારી નાખવામાં આવ્યા. પરંતુ જયારે ઇસરાયલ લોકો મારનારા ત્યાં આગળ આવ્યા, એ ઘરે જ્યાં ઘર દોરડી હતી કિરમજી રંગની, એ દોરડી વાળું ઘર જ બચી ગયું. અને એની અંદર રાહબ કસ્મા અને એના માત પિતા અને એનું કુટુંબ અને એના સગાવાળા બધા અંદર હતા, એ બધાનું રક્ષણ થયું. ત્યાર પછીથી જાણ કે એ રીતે એ બચી ગયા અને ઇસરાયલ મધ્ય એ લોકો રહ્યા. તો આ રીતે જાસૂસી કરવામાં આવી એરેખો માટે. અને મેં કહ્યું એમ જાસૂસી કરવામાં આવી તે કનાન દેશને માટે. હવે જ્યારે આ ઇસરાયલી લોકો પ્રભુને ફિટકાર કરવા માંડ્યા, મૂસાના હારૂની સામે ઉઠ્યા, દંગો કર્યો, અરે અમે તો નાસી જઈએ, અમે તો અધિકારીઓ ઉભા કરી દઈએ, અને પછી અમે તો કહે છે પાછા મિશ્ર દેશમાં જતા રહીશું, ત્યાં અમને બધું સારું લાગે છે. અને આવું થયું ત્યારે આ બે જણા યહોશુઆ અને કાલેબે પોતાના વસ્ત્ર ફાળ્યા. મૂસા એન હારૂને પણ પોતાના વસ્ત્ર ફાળ્યા, એટલે પ્રભુની આગળ નમ્ર થઈ ગયા, પ્રભુની પ્રાર્થના કરવા માંડ્યા. અને એમણે શું કહ્યું કાલેબે અને યહોશુઆએ કે આ તો બહુ અત્યુત્તમ દેશ છે, અને જો યહોવા આપણા ઉપર પ્રસન્ન હશે તો તે આપણને તે દેશમાં લાવશે અને તે આપણને આપશે. તે તો દૂધ ને મધની રેલમછેણ વાળો દેશ છે. ફક્ત યહોવાની વિરુદ્ધ તમે દંગો ન કરો, તેમજ દેશના લોકોથી તમે ન વિહો, કેમ કે તેઓ તો આપણો ભક્ત છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે અને યહોવા આપણી સાથે છે. તેઓથી ના બીહો, ના બીસો કે છે, એ તો કઈ આપણે કશું કરી શકે એમ નથી. જો તમે હેબ્રીનું પુસ્તક 12:29 કલમ જુઓ, હેબ્રીઓનું પુસ્તક નવા કરારમાં 12:29 કલમ, ત્યાં આગળ લખવામાં આવ્યું છે, કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે, કોઈ ટકી શકે નહીં. પુનર્નિયમ 20:4 તમે જુઓ, પુનર્નિયમનું પુસ્તક 20:4, તમને બચાવવાને તમારે પક્ષે રહીને તમારા શત્રુ સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો તમારો દેવ યહોવા છે. પ્રભુ એમને માટે, પ્રભુને માટે એમને ખાતરી હતી કે એમનો હાથ લંબાવશે, જરૂર આપણને જીવતા રાખશે, કોઈ કશું કરી શકનાર નથી એવો એમને વિશ્વાસ હતો. અને તેથી પ્રભુ આ બે માણસોને, એમના કુટુંબને, અને જેઓ 20 થી નીચેની ઉંમરના હતા એવા બાળકોને આ દેશમાં લઈ જશે. બહુ ઓછી સંખ્યામાં આ લોકો કનાન દેશ જોઈ શકે છે અને મોટાભાગનાનો નાશ થાય છે. હવે આ બે બાબતો જે આપણે જોઈ, તેમાંથી થોડીક બાબતો આપણે જોવા માંગીએ છીએ. પહેલા પહેલી એક બાબત તો એ છે કે આ યહોશુઆ માટે અને કાલેબ માટે પ્રભુએ શું કહ્યું, તેઓ મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યા છે, મારી આજ્ઞા અનુસાર ચાલે છે, બહુ વફાદારી પૂર્વક એમણે જે કામ સોંપવામાં આવેલું કામ એમણે કર્યું, અને પ્રભુ પર પૂરા પૂરો એમણે વિશ્વાસ રાખ્યો. લખવામાં આવ્યું છે ને કે ખૂબ જ સરસ રીતે એ લોકોએ એ કામ કર્યું. અહીં લખવામાં આવ્યું છે, પણ જેઓ દેશની જાસૂસી કરવા માટે ગયા હતા તેઓમાંથી નૂનો દીકરો યહોશુઆ તથા યફુનેહનો દીકરો કાલેબ જીવતા રહ્યા. કેમ? કારણ કે અહીં આગળ લખવામાં આવ્યું છે કે મારો સેવક કાલેબ તેને જુદો આત્મા હતો અને તે મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યો છે, તે માટે જે દેશમાં તે ગયો તેમાં હું તેને પહોંચાડીશ અને તેના સંતાન તેનું વતન પામશે. સંપૂર્ણ રીતે સંપૂર્ણ પ્રભુની આજ્ઞાઓ એણે અને યહોશુઆએ જીવનમાં ઉતારી. અને પ્રભુની આજ્ઞાઓ શું છે? પ્રભુનો ભય રાખવો, પ્રભુના નિયમો પાળવા, પ્રભુના માર્ગમાં ચાલો, તેનો ડર રાખવો અને તેની સેવા કરવી. આ બધું જ એમણે બહુ સરસ કર્યું. કેટલી સરસ સાક્ષી એમના જીવન માટે પ્રભુએ પૂરી, સંપૂર્ણ મને વફાદાર રહે છે, સંપૂર્ણ રીતે મારી આજ્ઞા અનુસાર તેઓ ચાલ્યા છે, માટે હું તેમને જરૂર કનાન દેશમાં પહોંચાડીશ. અને વાલા ભાઈ બહેનો, બાઇબલમાં કેટલીક આવી સાક્ષી બહુ સરસ આપેલી છે. જો તમે જુઓ તો અયુબનું પુસ્તક 1:8, એમ શું પ્રભુએ પોતે સાક્ષી આપી છે. દેવે અયુબ માટે કહ્યું, પૃથ્વી પર તેના જેવો નિર્દોષ તથા પ્રમાણિક ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. પ્રભુની સાક્ષી કેટલી બધી સરસ સાક્ષી. અને પછી જો તમે પ્રભુ ઈશ્વરની સાક્ષી જુઓ, તે તમને યોહાને લખેલી શું 1:47 કલમમાં જોવા મળે છે. પ્રભુ ઈસુએ નાથાનાયલ વિશે સાક્ષી આપી કે ઈસુ નાથાનાયલને પોતાની પાસે આવતો જોઈને તેને વિશે કહે છે કે જુઓ આ ખરેખરો ઈસરાયેલી છે, એનામાં કંઈ પણ કપટ નથી. પ્રભુ શ્રીની કેવી સરસ સાક્ષી નાથાયલ માટે, પ્રભુ શ્રીની કેવી સરસ સાક્ષી પ્રભુની અયુબના માટે. અને માણસોની પણ સાક્ષી જુઓ ને, પ્રવિત્રનો કૃત્ય 9:36 કલમ, એમાં પેલી તાબીખા અથવા તો દરકાસ જે ભાઈ મરી ગઈ હતી એના માટે લોકો શું સાક્ષી પૂરો છે. રૂઢિકરણીઓમાં આગળ પડતી અને પુષ્કળ દાન ધર્મ આપતી હતી. કેટલી સરસ સાક્ષી. અને પ્રેરિતોનો કૃત્ય 10મા અધ્યાય પહેલી ને બીજી કલમમાં શું કહેવામાં આવે છે? પેલા કર્નેલિયસ વિશે, કર્નેલિયસ વિશે કેટલી સરસ સાક્ષી કે એનું આખું ઘર પ્રાર્થનામય જીવન ગાળતું હતું. નિત્ય પ્રાર્થના કરે, પ્રભુની બીખ રાખે, સારું દાન ધર્મ કરે અને પ્રભુની સેવા કરે. કેટલી સરસ સાક્ષી. અલા ભાઈ બહેનો, આપણા માટે કેવી સાક્ષી પ્રાપ્ત થયા? આપણે દરેક જણ વિચાર કરીએ કે આપણા માટે કેવી સાક્ષી મળી શકે. શું આપણા જીવન થકી આપણે પ્રભુને માનને મહિમા આપીએ છીએ કે જેથી લોકો આપણું જીવન જોઈને કહી શકે કે આ ખરેખરો ખ્રિસ્તી માણસ છે, સાચા માર્ગમાં એનું જીવન ચલાવે છે. સાક્ષી આપણે સવારથી ઉઠીએ રાત સુધી અન્ય લોકોની સાથે હોઈએ, બહાર હોઈએ, ઘણા બધા લોકો આપણને જોવે છે, કદાચ આપણી જોડે વાત કરતા ના હોય પણ આપણને જોવે છે, લોકો આપણને જોવે છે. શું આપણા જીવન પ્રભુમય જીવન છે? પ્રભુ એ તપાસવા માંગે છે, પ્રભુ એ જોવા માંગે છે. અને મારા તમારા માટે જો સુંદર સાક્ષી મળતી હોય તો કેટલી મોટી બાબત છે. કે છે આમ બીજો રાજા 5મો અધ્યાય અને 15મી કલમ, જે બી વાંચશે રાજાનું પુસ્તક બીજું રાજા 5મો અધ્યાય અને 15મી કલમ, એ પેલા નામાન ઘોડિયાની વાત આવે છે. જે નામાન કોળિયો હતો, તે તો રિમોન મંદિરમાં જઈને મૂર્તિ પૂજા કરતો હતો, પણ જયારે પ્રભુ એનો કોળ મટાડતા અને પ્રભુને ઓળખ્યો અને કેવી કચપની સાક્ષી એ આપી કે ઇસ્રાયલમાં જે દેવ છે એના જેવું કોઈ દેવ નથી, અને એણે રિમોન મંદિરમાં જવાનું બંધ કરી દીધું કે તમે મારી ભૂલ હતી, પ્રભુ મને ક્ષમા કર. તમે આગળ વાંચશો તેવું લખેલું છે. આપણી સાક્ષી કેવી છે પ્રભુ જોવા માંગે છે. નિર્ગમન 12ની અંદર લખવામાં આવ્યું છે ને કે પ્રભુ ઈસુ મરો લાવવાના હતા, પોતાના લોકોને મિસરમાંથી કાઢવાના હતા ત્યારે. અને પછી પ્રભુએ કહ્યું કે મૂસાને કહ્યું કે તું કે લોકોને કે તેઓ પોતાના ઘરની બારશાખો પર અને ઉતરંગો પર હલવાનના રક્તનો છંટકાવ કરે, અને જો એમના ઘર પર રક્તનો છંટકાવ થયેલો હશે હલવાનો, તો જ્યારે હું રાત્રે મરો લાવીશ પ્રથમ જનિત બધાને મારી નાખવાનો છું, હઠીલું હૃદય ફાળવાનું છે અને હું નમાઈ દેવાનો છું અને મારા લોકોને હું કાઢી જવાનો છું ને. અને ત્યારે બધા લોકોએ હલવાન કાપ્યું અને એ હલવાનના રક્તનો છંટકાવ એના બારી બાણા ઉપર કર્યું. જ્યારે પ્રભુ મરો લાવ્યા, મારવા માટે આવ્યા તલવાર લે એનું દૂધ, ત્યારે જે જે ઘરો ઉપર રક્તનો છંટકાવ હતો ત્યાં આગળ કોઈ માણસ ફરીને પ્રભુએ ત્યાંના માણસને માર્યા નહીં. તો જે રીતે ફક્ત ઇસ્રાયલ છે, બાકી તો બધા લોકો ઘરમાંથી પુખ્ત ઉંમરનો અથવા તો પ્રથમ જન્મેલાનો પ્રભુએ નાશ કર્યો. રાહબ કસ્પણ શરત મૂકી કે તું, એટલે યહોશુઆને કહ્યું કે આ જાસૂસો ને હું બચાવું છું તો તું અમને પણ બચાવજે. અને પછીથી એને કિરમજી રંગની દોરી પોતાની બારીએ બાંધી દીધી, જ્યાંથી પેલા જાસૂસોને બહાર મોકલી દીધેલા. હવે કિરમજીને અંગ્રેજીમાં સ્કાર્લેટ કે, અને આજે હું અંગ્રેજી ડિક્શનરી જોતો હતો, એમાં સ્કાર્લેટ શબ્દનો અર્થ લાલ ચટાક, એ સ્કાર્લેટનો અર્થ લાલ ચટાક, બહુ કેરો લોયલ રંગ એમ. તો આ ચિહ્ન હતું તો બધા ઇસ્રાયલ પુત્રોના ઘરમાંથી કોઈ મર્યું નહીં, પ્રથમ જનક કોઈ મર્યો નહીં, અને હઠીલું હૃદય તે નમ્ર થઈ ગયું. અને પછી આપણે જાણીએ છીએ કે બધા ઇસ્રાયલ લોકોને ફારણ રાજે પ્રભુની સેવા કરવા માટે જવા દીધા. અને અહીંયા આગળ આ દોરીને કારણે એના ઘરના કોઈ મર્યા નહીં. મારા ભાઈ બહેનો, શું આપણે આપણા પર પ્રભુના રક્તનો છંટકાવ કર્યો છે? શું આપણે એવી રક્તવર્ણી દોરી આપણા ગળામાં પહેરી છે કે જેથી આપણો આત્મિક બચાવ થાય? હમણાં જયંતિભાઈએ કહ્યું કે પ્રભુ ખ્રિસ્તનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. પહેલું યુહાન પહેલો અધ્યાય સાતમી કલમ, હું એમ થોડું ઉમેરો કરી દઉં, એફએસનો પત્ર પહેલો અધ્યાય સાતમી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા આપણો ઉદ્ધાર એટલે પાપની માફી મળે છે. એ આ જ જગ્યા છે કે જે આપણને ખાતરી આપે છે આપણા પાપોની માફી, આપણો ઉદ્ધાર, આપણું અનંત જીવન. શું આપણે એવું કોઈ ચિહ્ન આપણા શરીર પર છે, મૂક્યું છે કે રાખ્યું છે કે જેથી આપણને ખાતરી આપે? આપણે એ વિશે વિચાર કરવાની જરૂર છે. હવે યહોશુઆ નું પુસ્તક ચોવીસમાં છેલ્લો જે જો તમે વાંચો તો ત્યાં આગળ એવું લખવામાં આવ્યું છે કે યહોશુઆ જયારે વૃદ્ધ થયો ત્યારે એને બધા ઈસરાયલ લોકો એના મરવાના દિવસો નજીક ગયા ત્યારે એને બધા માણસોને ભેગા કર્યા ઈસરાયલ લોકોને, અને પછી એમણે એને વચનો કહ્યા, તમે આપણા જીવતા દેવનું સ્મરણ ચાલુ રાખજો, તમે મૂર્તિ પૂજા છોડી દેજો અને પ્રભુને વળગી રહેજો, તેની સેવા કરતો. ત્યારે એણે બહુ અગત્યની વસ્તુ એ કહી છે અને તે તમને ચોવીસમાં અધ્યાયની અંદર જોવા મળે છે. એક વસ્તુ એવી એણે કહી છે ઓગણીસમી કલમ, ચોવીસમી અધ્યાય ને ઓગણીસમી કલમ, અને એમાં એને એવું કહ્યું છે કે ત્યારે યહોશુઆએ લોકોને કહ્યું, તમારાથી યહોવાની સેવા નહીં કરાય, તમારું કામ નહીં, કારણ કે તો આસ્થાધારી દેવ છે, જો તમે એનાથી વિરુદ્ધ થશો તો એ તમારા ઉપર જબરજસ્ત શિક્ષા લાવશે. ચોખ્ખું કહી દીધું, તમારાથી એ લોકોની સેવા કરાશે નહીં. અને અહીંયા આગળ એ પણ કહેલું છે, જો એ કલમ છે લગભગ ચૌદમી પંદરમી કલમ, અને જો યહોવાની સેવા કરવી તમને માઠું દિસતું હોય તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો. ચોખ્ખું કહી દીધું કે તમે અન્ય દેવોની સેવા કરો છો. અને પેલી વાર્તામાં આપણે જો યહોશુઆ અને કાલેબે ચોખ્ખું સ્પષ્ટ કહી દીધું, અત્યુત્તમ દેશ છે, દૂધને મધની રલમસલમ વાળો દેશ છે, અને ત્યાંના લોકો તે બહુ જોરાવર કદાવર છે. સાચી વાત કહી દીધી. વાલા ભાઈ બહેનો, જ્યારે આપણે માર્ક 12 અને 14 જોઈએ છે, પ્રભુ ઈશ્વર પાસે કાયસર અને કર આપવો કે નહીં એની વાત લખવામાં આવી છે, અને પછી એના વિશે લખવામાં આવ્યું છે કે ઉપદેશક, અમે જાણીએ છીએ તું ખરો છે ને કોઈની દરકાર કરતો નથી, કેમ કે માણસ મોં તો રાખતો નથી પણ સત્યથી દેવનો માર્ગ પસંદ કરે. કોઈનું મોં નહીં, જે સાચું છે એ જ હું કે છે કે કહી દેવું છે. વાલા ભાઈ બહેનો, માથી 5:37 બહુ અગત્યની વાત આપણને કહે છે, તમારું બોલવું તે હાનું હા ને નાનું ના હોય. સ્પષ્ટ હા તે હા. આપણે શું કરીએ છીએ ઘણી વાર, બહુમતીમાં પડી જઈએ, મિત્રોનું જૂથ હોય એ જીતું તો એમાં હુકારો ફરાવે અને સાચી વાત બાજુ મૂકી છે. વાલા ભાઈ બહેનો, આજના દિવસોમાં સ્પષ્ટ વક્તાની ઘરમાં, કુટુંબમાં, સમાજમાં, રાજકારણમાં બધામાં જરૂર છે, બહુ જરૂર છે સ્પષ્ટ કહેવાની. જો ગીતશાસ્ત્રનો 12મો અધ્યાય અને પહેલી કલમમાં શું કહેવામાં આવે છે, ગીતશાસ્ત્ર 12મો અધ્યાય પહેલી કલમ, ધાર્મિક માણસો ખૂટે છે. આજે ધાર્મિક માણસોની ખોટ વર્તા છે ને કેટલું બધું સાચું છે, અને જૈન સમુદાયમાંથી વિશ્વાસુ માણસો ઘટી રહ્યા છે, કેટલું બધું સાચું છે કે વિશ્વાસ લોકોનો ઘટી રહ્યો છે. ત્રણ બાબતો આજના જમાનામાં ખૂટે છે, ધાર્મિક માણસો ખૂટે છે, વિશ્વાસુ માણસો ખૂટે છે, સ્પષ્ટ વક્તા ખૂટે છે. સ્પષ્ટ વક્તા, અને આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે કોઈ પણ જગ્યાએ જે પણ ઘરમાં હોય કે બહાર હોય જે સાચું છે એને વળગી રહેવાનું છે. આપણે સ્પષ્ટ હાની તે હા અને નાની તે ના હોવી જોઈએ. અને વાલા ભાઈ બહેનો, એ બહુ જ જરૂરી છે અને એ બાબત હંમેશા આપણે ધ્યાન રાખવી જોઈએ. તો આ ત્રણ બાબતો આજે ખૂટે થઈ છે, આપણે વિચાર કરવો જોઈએ. રાહત કસબણ જે છે એની વાત આપણે યહોશુઆના પુસ્તકમાં વાંચી, પણ જો હેબ્રીનું પુસ્તક 11:31 હેબ્રીઓનું પુસ્તક 11:31 એમ લખવામાં આવ્યું છે, વિશ્વાસથી રાહાબ વેશ્યાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો, તેથી અનજ્ઞાંકિતોની સાથે તેનો નાશ થયો. વિશ્વાસ એણે શું કહ્યું? જો 2 યહોશુઆનો અને 11 શું કહ્યું, જે હમણાં આપણે વાંચ્યું એમાં 2 અને 11 શું, કેમ કે યહોવા તમારો દેવ તે જ ઉપર આકાશમાં તથા નીચે પૃથ્વી પર દેવ છે. એ પ્રભુ પર વિશ્વાસ કર્યો, એ કેમ એને એવું કહ્યું? જે બનાવો બનતા હતા એને જોયા કે આ દેવ કેટલો સર્વસમ, નિગ્રહણ 12 અંદર લખવામાં આવ્યું છે ને, સર્વસમર્થ દેવ છું. અને માથીને લખેલ શું હતા અને એમાં 19:26 લખવામાં આવ્યું છે, સર્વશક્ય આપણો દેવ, સર્વશક્ય. એણે જોયું હતું કે એ દેવ યહોવા હેબ્રીઓનો દેવ તે કેટલો બધો શક્તિશાળી છે, પરાક્રમી દેવ છે, કે તે ઇસરાયલ પ્રજાને આટલા બધા હઠીલા રાજા પાસેથી બહાર કાઢી લાવ્યા. અરે એટલું જ નહીં પણ સૂપ સમુદ્રનું પાણી એના 2 કરી કુરી ભૂમિ રચી અને આગળ દોરી ગયો. અને જયારે રાજાએ સૈન્ય મોકલ્યું, બધું નાશ પામ્યું, પાણી ફરી વળ્યા એમની ઉપર અને ડૂબી ગયું. કેટલો બધો શક્તિશાળી દેવ છે અને એને ખાતરી થઈ, જેમ પેલા નામાન કોડિયાને ખાતરી થઈ કે દેવો જેવો દેવ તો ઇસરાયલમાં છે, બીજો કોઈ દેવ છે જ નહીં, એવી ખાતરી રાહાબને થઈ. તેથી રાહાબે પ્રભુ પર વિશ્વાસ કર્યો કે એ જ સાચો દેવ છે. અને પછી જો તમે યાકુબ નો પત્ર 2:25 જુઓ, નવા કરારમાં 2:25 એમાં લખવામાં આવ્યું છે, જયારે રાહાબ વેશ્યાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલે, ત્યારે તેને પણ શું કર્ણ્યોથી ન્યાય ઠરાવવામાં નથી આવી. વિશ્વાસ કર્ણ્યોથી એને જાહેર કર્યો. મારા ભાઈ બહેનો, આપણે વિશ્વાસક કહેવાય છે, પોતાની જાતને ખ્રિસ્તીઓ છે, પણ આપણો વિશ્વાસ કેટલો છે? આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે આપણો વિશ્વાસ કેટલો છે? માથીને લખેલી સુવાર્તા 1:5 તમે જુઓ રાહાબના માટે શું લખવામાં આવ્યું છે. એના પતિનું નામ સલમોન, એ યહુદા કુળનો હતો. અને રાહાબથી કોણ જન્મે છે? બોઝ, બોઝથી ઓબેદ, ઓબેદથી ઈસાઈ, ઈસાઈથી દાઉદ, દાઉદના કુળમાં પ્રભુ ઈસુનો જન્મ થયો. કસબણ હતી પણ કેટલું બધું એનું ભાગ્ય કે પ્રભુ ઈસુની પૂર્વજ બને છે. પ્રભુ ઈસુ પર 3 વિશ્વાસ રૂપે એના જેવો કોઈ દેવ છે નહીં. ન્યાયાધીશોનું પુસ્તક 11 જો તમે વાંચો તો તેમાં પેલા ગિલિયાદ ઇફ્તાની વાત આવે છે. અને એ પણ કસબણનો દીકરો હતો, ગિલિયાદથી થયેલો. અને જયારે મોટો થયો ત્યારે ગિલિયાદનો જે સાચી પત્ની હતી એનાથી જે બાળકો હતા એ મોટા થયા, એટલે એમણે પેલા છોકરાને કાઢી મૂક્યો, તારે એને અમારે કઈ નિસ્બત નહીં, તારે અમારા ઘરમાં કઈ લાભભાગ નહીં. અને મેણા ટોણા માર્યા અને એને કાઢી મૂક્યું, બિચારો બહુ દૂર નાસી ગયો. પણ યહોવા એની સાથે હતો, યહોવા એની સાથે હતો. અને એવું બન્યું કે અમ્મન પુત્ર ઈસરાયલ ઉપર ચડી આવે, કોઈ નેતાગીરી સંભાળી શકે એવું હતું નહીં. પ્રભુને પ્રાર્થના કરી અને પછી વડીલો જાય છે અને ઇફ્તાને કહે છે, કારણ કે તું પરાક્રમી શૂરવીર માણસ હતો, એના માટે લખવા છે પરાક્રમી શૂરવીર માણસ હતો, પ્રભુનો પસંદ કરેલો હતો, એની પાસે જાય છે. પછી એને બોલાવી લાવે છે અને પછી એની નેતાગીરી તળે એના નેતૃત્વ નીચે આમન પુત્રને જબરજસ્ત હાર મળે છે. અને એ ઇફ્તા એને 6 સુધી ઈસરાયલનો ન્યાય કરે છે. વાલા ભાઈ બહેનો, ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે આપણી તો શું કિંમત ને, આપણું કોઈ કિંમત ને, આપણે એવા દુર્બળ છે અથવા આપણે કોઈ એવી હોશિયારી નથી, કશું કરી શકીએ એમ નથી. પણ ના, એવું નથી. પ્રભુ આપણો ઉપયોગ કરવા માંગે છે. 1 કોરિન્થી 1:28 લખવામાં આવ્યું છે, 1 કોરિન્થી 1:28 જેઓ મોટા મનાય છે તેઓને નહીં જેવા કરવા સર દેવે, જગતના કુલીનોને અકુલીનોને ધિક્કાર પામેલાઓને તથા જેઓ કઈ વિષાદ પણ નથી તેઓને પસંદ કર્યા છે પ્રભુએ. રાહાબ પણ એને પસંદ કરી, એનો એ પ્રભુ ઈશ્વરના વંશમાં આવે છે, એ પ્રભુ ઈશ્વરની પૂર્વજ બને. અને તમે જુઓ તો એ રાહાબની જયારે આગળ વાત કરીએ છીએ ત્યારે ત્યાં આગળ એ પણ લખવામાં આવ્યું છે કે આપ તમારી અગા કસબણો અને પાપીઓ દેવના રાજ્યમાં જાય છે. તમારી અગાઉ કસબણો અને દેવના રાજ્યમાં જાય છે. એટલે એનો શું અર્થ થયો? એ આ જ રાહબની વાત કરવામાં આવી છે. જો પ્રભુએ એને પસંદ કર્યું, પ્રભુ પર એને દ્રઢ વિશ્વાસ કર્યો, તો એ પસંદગી પામી દેવના રાજ્યના ભાગીદાર થવા માટે. યહોશુઆ અને કાલેબ અને રાહેબ ને પ્રભુએ આશીર્વાદ આપ્યો, દેવના રાજ્યના તેઓ ભાગીદાર થયા, સ્વર્ગીય કણાના તેઓ ભાગીદાર થયા. શું વાલા ભાઈ બહેનો, એ આશીર્વાદ આપણે પ્રાપ્ત કર્યો છે? પ્રભુની ઈચ્છા એવી છે કે કોઈનો પણ નાશ ન થાય, બધાનું તારણ થાય, એ માટે પ્રભુ આપણને બોલાવે છે, એ માટે પ્રભુ આપણી રાહ જુએ છે. પ્રભુ એવી કૃપા કરે કે આપણો વિશ્વાસ ખૂબ ઊંડો હોય. જીવતો પ્રભુ આપણને મળ્યો છે, સર્વસમર્થ પ્રભુ આપણને મળ્યો છે, એનામાં આપણે વિશ્વાસ કરીએ, તેના માર્ગમાં ચાલીએ, તેનો ડર રાખીએ, તેની સેવા કરીએ, અને જે કંઈ કામ આપણને મળે, જે કંઈ કામથી આપણે પ્રભુને ઉપયોગી થઈ શકીએ, તો એ ઉપયોગી પાત્ર આપણે બનવાનો પ્રયત્ન કરીએ. આપણું જીવન તે સુંદર નમૂનારૂપ સાક્ષીરૂપ જીવન બીજાને માટે હોય. ખરો ખ્રિસ્તી માણસ છે એવું લોકો સાક્ષી પૂરે એવું જીવન જીવતા શીખીએ. પ્રભુ એવી કૃપા આપણ બધી ઉપર કરે. આમેન.